તારીખ 28/5/1990 શ્રીમદ રાજચંદ્ર પત્રાંક 459 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 167
બીજો તારીખ અનુભવમાં આવેલો વિષય સમજાય માટે એમ કહ્યું કે જેને રાગાદી ભાવ ચીકણા હોય, એકદમ ચિકાશ વાળા પરિણામ હોય, ત્યારે એમ જાણવું કે અનંતાનું મંદિરના પરિણામ અને તે બુદ્ધિગમ્ય છે. લુખા પરિણામ પણ બુદ્ધિગમ્ય છે અને જ્ઞાનીને લુખા પરિણામ હોય છે. જ્ઞાની થવાને યોગ્ય જીવ થાય છે એવા મુમુક્ષુને પણ દુઃખા પરિણામ થાય છે. એને અહીંયા નિરસપણ કહ્યું છે. ઉદય ભાવમાં ઉદય પ્રત્યે નિરસપણ, તેવું નિરસપણ ત્યાંથી પારિગ્રાહ શરૂ થાય છે. જીવને પરમાર્થ જ્ઞાને થવું સંભવે છે અથવા પરમાર્થ જ્ઞાની પુરુષના નિશ્ચયે થવું સંભવે છે, બીજા પ્રકારે થવું સંભવતું નથી. શું કહે છે કે નિરસપણામાં અને નિરસપણામાં ફરક છે. યથાર્થ નિરસપણ છે એ તો ક્યાં પરમાર્થ સ્વરૂપનું પરમ તત્વનું જ્ઞાન થાય, અનંત સુખધામનું જ્ઞાન થાય, ત્યારે જ્યાં સુખ નથી એવા સર્વ ઉદય પદાર્થો એમાં નિરસપણ આવે છે. એટલે આત્મજ્ઞાન પૂર્વક એવું નિરસપણ હોય છે અથવા આત્મજ્ઞાની પુરુષનો જો નિશ્ચય થયો હોય, ઓળખાણ થઈ હોય, તો પણ એવું નિરસપણ આવે છે. પોતાનો પરમ પદાર્થ એનો નિશ્ચય થયો હોય તો પણ એવું નિરસપણ આવે છે જ્ઞાનમાં. અને એવા પરમ પદાર્થનો જેણે જ્ઞાન કર્યું છે, નિશ્ચય કર્યો છે, એવા બીજા આત્માનો બીજા પુરુષનો નિશ્ચય થાય તો પણ એવું નિરસપણ આવે છે. એ સિવાયનું નિરસપણ, વૈરાગ્ય, ઉદાસીનતા, એ બધું અયથાર્થ પરિણામમાં જાય છે, યથાર્થ પરિણામમાં જતા નથી. કેમ કે એવા વૈરાગ્યથી અથવા શુક્લ લેશિયાથી પણ અભવી જીવ વર્તે છે. કેટલા દુઃખા પરિણામ હશે? શુક્લ લેશિયામાં લેશિયા છે એ રસને સૂચવે છે, તો એવો લુખો રસ થઈ જાય કે શુક્લ લેશિયામાં આવે તો પણ એ યથાર્થ નિરસપણ નથી, યથાર્થ ઉદાસીનતા નથી, યથાર્થ વૈરાગ્ય નથી. જેમાં પદાર્થનો બોધ હોય એમ કહેવું છે કે અનેક પ્રકારના ઉદ્ગળિત પર્યાયોથી સમૃદ્ધ એવા ઉદ્ગળો છે એ બધા સુખના અભાવ સ્વભાવે છે, સુખ રહિત પદાર્થો છે. અને મારું સ્વરૂપ છે એ આત્મ સ્વરૂપમાં અનંત 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 જેની હદ નથી એટલું સુખ ભરેલું છે. એવા બોધથી એવા જ્ઞાનથી નિરસપણ આવ્યું હોય તો તે યથાર્થ છે. એવું જ્ઞાન થયું હોય એવા સત્પુરુષના નિશ્ચયથી, જ્ઞાની પુરુષના નિશ્ચયથી એવું નિરસપણ આવ્યું હોય તો તે યથાર્થ છે. એનું લક્ષણ છે. નહીતર તો જ્ઞાની પુરુષ પ્રસિદ્ધ હોય અને ઘણા સમૂહથી માણસો જ્ઞાની તરીકે માનતા હોય, પૂજતા હોય, બહુમાન કરતા હોય અને એ રીતે વર્તતા હોય, ત્યારે ઘણા એવી રીતે જ્ઞાની પુરુષ તરીકે સ્વીકારે છે, પણ એ સ્વીકાર તે યથાર્થ નથી. જો જીવને સ્વીકાર થયો હોય તો એના ઉદયિક ભાવોમાં નિરસપણું આવ્યા વિના આ લક્ષણ બાંધી દીધું. આજ પારિગ્રાફનું જે છેલ્લું વાક્ય છે, વડના બીજની પેઠે પરમાર્થ વડનું એ બીજ છે, શું કહે છે? આવી જે સ્થિતિ થાય છે કે જેમાં પરમાર્થ જ્ઞાની પુરુષનો નિશ્ચય થાય છે, ત્યારે આત્મજ્ઞાનનું બીજ ઉત્પન્ન થાય છે. આવી પોતે કહી ગયા છે કે જે આત્મજ્ઞાનીને ઓળખે તેને આત્મજ્ઞાન અવશ્ય અવશ્ય ઉત્પન્ન થાય, થયા વિના રહે નહીં. અહીંયા એ વડનું બીજ લઈ લીધું છે, પરમાર્થ વડનું એ બીજ છે એમ લઈ લીધું છે. ઓળખવાનું આ લક્ષણ લીધું, ઓળખવું એટલે ઓળખવું. તમે કાપડના વેપારી હતા તો કાપડની પરખ હતી તમને, કોઈ આર્ટિફિશિયલ સિલ્ક લઈને આવે દેખાવ, ઓરિજિનલ જે સિલ્ક હોય એના કરતા પણ કદાચ સારો હોય, વધારે ચમક, વધારે સુમાળક બધું હોય, તો પણ ધોવાથી ત્યાં બાથરૂમમાં જ ખલાસ થઈ જશે એમ ખ્યાલ આવી જાય છે. પછી ધોયા પછી પહેરવાના કામમાં નહીં આવે. દિલ્હીના ચાંદની ચોકમાં એવું કાપડ વેચાય છે, નારી માલીનો ઉભા હોય, 150 રૂપિયાનું મીટર કે 50 રૂપિયા મીટરમાં આપી દે, ભાવ કેટલો કરો, માગો માગનારો ભૂલે, છેવટે 50 રૂપિયા મીટરમાં આપી દે, એમાં એને 25 કમાવાના હોય પાછા, 50 મીટરમાં આપે ત્યારે પણ એને 25 કમાવાના હોય. બીજા દેખાવ એવો હોય બરાબર, બહુ સરસ કાપડ છે, સારામાં સારી મિલની સારું કાપડ હોય એવું દેખાય. ઓળખવું એ ઓળખવું છે, એનો બીજો કોઈ પર્યાયાંતર નથી. પરખ છે, પરખ આવે છે દરેક વિષયમાં, એવું છે. પછી હીરા હોય, અનાજ હોય, ખાંડ હોય, ગમે એ ચીજ છે, કાપડ છે, સા છે, બધી ચીજમાં એવી ચીજની પરખ હોય, એમાં બનાવટી હોય તો ખબર પડી જાય છે, અંકો ભારે માન હોય તો ખબર પડી જાય છે. બધાને ખબર પડતી નથી, જેને પરખ હોય એને ખબર પડે છે. એમ પરમાર્થ જ્ઞાની પુરુષનો નિશ્ચય થાય છે, જેને ઓળખાણ થાય છે, જેને તેને પરમાર્થ વળનું બીજની પ્રાપ્તિ થાય છે. એ બીજને સંસ્કાર કહો તો પણ ખોટું નથી. એ તો સ્વરૂપના લક્ષ્ય સ્વરૂપના સંસ્કાર પડે છે. જ્યારે સ્વરૂપનું લક્ષ્ય નિશ્ચય અથવા ઓળખાણ થાય છે ત્યારે નિયમથી સંસ્કાર પડે છે. અને બીજા સત્પુરુષના નિશ્ચયે સંસ્કાર પડે છે. બંને વખતે જ્ઞાનનો વિષય નિશ્ચય સ્વરૂપ આત્મા છે. એક વખત પોતાનો આત્મા છે, બીજી વખત બીજાનો આત્મા છે, પણ છે મૂળ આત્મ સ્વભાવ, એ સંસ્કારનો વિષય થાય છે ત્યારે એના સંસ્કાર પડે છે. સંસ્કાર તો સ્વભાવના પડે છે, સ્વરૂપના સંસ્કાર પડે છે. તો જ્ઞાનનો વિષય સ્વરૂપ હોય ત્યારે સ્વરૂપના સંસ્કાર પડે, આ સિદ્ધાંત સીધો સાધો સમજાયેલો છે. ખરેખર તો એવું નથી, જ્ઞાનીનું સ્વરૂપ સમજવું સહેલું છે, પોતાનું સ્વરૂપ સમજવું અઘરું છે. કેમ કે પોતાનું સ્વરૂપ અવ્યક્ત છે, સામર્થ્ય રૂપે છે, અને જ્ઞાનીનું સ્વરૂપ છે એ વ્યક્ત છે અને પ્રગટ રૂપે છે. બીજું જ્ઞાની જવાબ દે છે એ વિશે, પોતાને એ વિષયની અંદર સ્પષ્ટીકરણ જોઈતું હોય તો જ્ઞાની પુરુષ એ વિષય સમજાવે છે, સમજાવી શકે છે અને એ વિષય ખુલ્લો થઈ શકે છે. જ્યારે અવ્યક્ત સ્વરૂપ છે એને ભાષા નથી, સામર્થ્યને ભાષા નથી, સમજવાનું માધ્યમ જે ભાષા છે એ ત્યાં નથી. એટલે પોતાની મેળે માર્ગ પ્રાપ્ત નથી થતો એનું કારણ આ છે, અને જ્ઞાની પુરુષથી માર્ગ મળે છે એનું કારણ આ છે કે બિના નયન પાવે નહીં, બિના નયન થી પાવે, પોતાની મેળે નથી પકડી શકતો. સેવે સદગુરુ કે ચરણ સો પાવે સાક્ષાત, સાક્ષાત જો સદગુરુના ચરણ સેવે પામે પામે. પણ અહીંયા એક મહત્વની વાત કરી સંસ્કારની, વડના બીજની પીઠે પરમાર્થ વડનું બીજ છે એમ કહીને ત્યાં સંસ્કારની વાત નાખી દીધી. પરમાર્થ જ્ઞાને અપરમાર્થ રૂપ એવો આ સંસાર જાણી પછી તે પ્રત્યે તીવ્ર એવો ક્રોધ, તીવ્ર એવા માન, તીવ્ર એવી માયા કે તીવ્ર એવો રોગ કોણ કરે? અપરમાર્થ રૂપ એટલે આત્માને કામની ચીજ નથી, નકામી વસ્તુ માટે કોણ ક્રોધ કરે તીવ્રપણે, નકામી વસ્તુ માટે કોણ લોભ કરે તીવ્રપણે, કોણ માયા કરે તીવ્રપણે, એમ પાછું એ તીવ્રતા કરતા પોતાને નુકસાન તીવ્ર છે, ઘણું નુકસાન છે એ સમજાયેલું હોય છે. તો કાંઈ હાથમાં ના આવે ને મોટું નુકસાન કરે એવું શું કરવા કરે? લોકોમાં પણ એમ કે કોકનો ઝઘડો આપણે વરી લેવો નહીં. બે માણસ રસ્તા ચાલતા ઝઘડતા હોય તો કોઈનો પક્ષ કરીને પોતે દુશ્મનાવટ કરી લે છે, કેમ કે જેનો પક્ષ કરવો છે એની સાથે લેવા દેવા નથી, જેની સાથે દુશ્મનાવટ કરવી છે એની સાથે લેવા દેવા નથી, પછી ઝઘડો કરતા નુકસાન થાય છે. અજાણ્યા માણસનો ઝઘડો તો વળતા નથી, પણ ડાયા માણસો તો જાણીતા માણસનો ઝઘડો વળતા નથી, સંબંધી હોય બરાબર બેનભાઈ, સંબંધી હોય ને એમ કે જરાક અમારો ઝઘડો પતાવી ગયો ને, એને ખ્યાલ આવે બે માંથી એક અને એક ને યાર મન દુઃખ થઈ જાય. ફેંસલો તો એવો છે કે જેમાં બે સત્યનો જો પક્ષ કરવામાં આવે તો એક અસત્ય જે હોય એનો તો વિરોધ જ થઈ જાય. ખ્યાલ આવી જાય એટલે ડાયો માણસ છે ને કે ભાઈ મારું કામ નથી આમાં, તો તમે બીજા ડાયા માણસને શોધી લ્યો, આમાં હું નહીં કામ કરી શકું. ખરેખર તો કામ કરી શકે એનો ખ્યાલ આવી ગયો છે, પણ એને કોઈની સાથે કારણ વગર પોતાના સંબંધ ખરાબ કરવા નથી. આટલી તો સામાન્ય વાતમાં પણ જીવને ખબર પડે છે, જીવ વિચિક્ષણ છે, જીવ સમજદાર છે, પોતાને બચાવી શકે છે. આ પારમાર્થિક વિષય છે કે સંસારમાં જે પદાર્થો તને સુખ આપી શકતા નથી, આપવા સમર્થ નથી, આપવાનો કોઈ ગુણધર્મ નથી, એવી પરિસ્થિતિ જાણ્યા પછી એના માટે કોણ તીવ્ર ક્રોધ માન માયા લોભ કરે? એ પ્રશ્ન ઉઠાય. કોઈ મૂર્ખ હોય કરે, પછી કોઈ સમજદાર તો કરે નહીં. દ્રવ્ય લઈ જતા મતલબ તો ઉદેશમાં જ છે માણસ, જીવને મતલબ બીજા ચાર અરૂપી દ્રવ્યો સાથે તો વિકલ્પ નથી, એનો ઉદય ભાવે નથી. જે પુગળ છે એમાં પણ જે એના સંયોગમાં છે, સચેત અચેત સચેત અચેત મિશ્ર પદાર્થો જે સંયોગમાં છે, જેની સાથે એને ઉદયના ભાવ છે અને પૂર્વ કર્મનો નોકર્મ રૂપ ઉદય સંબંધ છે, બસ ત્યારે ઈષ્ટ અનિષ્ટ સારું નરસું સુખનું કારણ દુઃખનું કારણ શાંતિનું કારણ અશાંતિપણનું કારણ લાભનું કારણ નુકસાનનું કારણ એવી કલ્પના કરે છે નહીં એવું, પણ એવું માને છે ખરેખર એ કલ્પના માત્ર છે. તો એ અજ્ઞાનને કારણે છે, કલ્પના છે, સ્વયં અજ્ઞાન છે. એ કોણ કરે એવું? જ્ઞાની ક્યાંથી થાય? એવું જ્ઞાન થયા પછી ક્યાંથી થાય? કેમ કે જે વસ્તુનું મહાત્મ, મહાત્મ એટલે કિંમત, મૂલ્ય, જે વસ્તુનું મૂલ્ય દ્રષ્ટિમાંથી ગયું, નાનો હતો ત્યારે કોડીઓ માટે મારામારી કરતો હતો, છોકરાઓ છોકરાઓ રમે 5 વર્ષમાં, એક કોડી ખોટી રીતે લઈ જાય તો મારામારી કરે, માથું ફોડી નાખે, પથ્થર મારે, ઝઘડો કરતો છોકરાઓ છોકરા, લોહી કાઢે, મોટો થયા પછી હવે કોડીમાં શું છે કે એના માટે માથાકૂટ કરવી, જવા દે ને, જેનું મૂલ્ય ગયું દ્રષ્ટિમાંથી તે વસ્તુને અર્થે અત્યંત ક્લેશ થતો નથી, એને ક્લેશ થતો નથી. જેને ક્લેશ થાય છે બાહ્ય પદાર્થોને કારણે, જેને ક્લેશ થાય છે એને એ પદાર્થોનું મૂલ્ય આપ્યું છે, ઘણી કિંમત આપી છે. કેટલી કિંમત આપી છે કે સર્વસ્વપણે એને માને છે, સર્વસ્વપણે માનીને એ જ એનો આત્મા થઈ પડે છે, એને આત્મા ગણીને એ ચાલે છે. એટલે પછી છોડી શકતો નથી. આત્માનું હિત છોડી શકે પણ લીધી વાત ન મૂકી શકે. શું કરે છે અજ્ઞાન દશામાંથી કે એ પકડ કરતા પોતાના આત્માને નુકસાન હોય તો એ જ એનું પોતાનું હિત છોડી શકે, અહિત કરી લે, પણ આ વાત મારે છોડવી નથી એવી પકડ કરી જાય, એ જ એનો આત્મા થઈ પડ્યો છે. ગુરુદેવ નો વિરોધ કર્યો, હિંમતનગર માં પ્રતિષ્ઠા વખતે બહુ વિરોધ કર્યો. આવ્યા હતા, હું બીજી વખત કલકત્તા આવ્યો ત્યારે કલકત્તા હતા, ઓલા બધા યુવાન લોકો બધા વિદ્વાનો એક કરે છે ને સંમેલન, ત્યારે એ મંચ ઉપર હતા આરે ભાષણ કરવાનું. પછી અહીંયા આવ્યા, અત્યારે તો પડીમાં બળીમાં લઈ લીધી છે, ભ્રમચારી તો કેદી થઈ ગયા હતા, ગુરુદેવનો ઘણો વિરોધ કરતા. એ છે એક આપણા મુખસુભાઈ પણ કહેતા હતા કે ખબર છે કે સૂર્ય કીર્તિ ભગવાનનો વિરોધ હરિયંતનો વિરોધ છે, બોલું તો હાથમી નારકીએ જવાનું છે ને કે અરે આઠમી જવા તૈયાર છું, આઠમી છે તને એમ કે શું. એટલે એ તો જીવ વીરીવાળો પણ ઊંધા વીરીમાં એવો જ વીરીવાળો છે. શું આઠમી શું કે આઠમી તો આઠમી જવા તૈયાર છું, વિરોધ વિરોધ તો કરવાનો છે. જીવ સ્વતંત્ર છે એમાં કાંઈ એ નરક નિગુથી ડરે એવો પણ નથી. ગુરુદેવ અને ભડનો દીકરો કહેતા કરે આ જીવે એવી બધી ભૂલો કરી છે, આ જીવે એવી બધી ભૂલો કરી છે, આ તો કોઈનું વાત તો એક પોતા ઉપર લેવા માટે એ વાત છે. શું કહે છે, જે વસ્તુનું મહાત્મ એટલે મૂલ્ય દ્રષ્ટિમાંથી ગયું તે વસ્તુને અર્થે પછી અત્યંત ક્લેશ થતો નથી. સંસારને વિશે ભ્રાંતિપણે જાણેલું સુખ તે પરમાર્થ જ્ઞાને ભ્રાંતિ જ ભાસે છે. જ્યારે સંસારમાં જે સુખ છે એ ભ્રાંતિપણે જણાય છે, એ ભ્રાંતિપણે જે સુખ જાણ્યું છે એટલે સાચું જાણ્યું છે, ભ્રાંતિગતપણે જે સુખ સાચું જાણ્યું છે તે પરમાર્થ જ્ઞાન એટલે પદાર્થનું જ્ઞાન થતાં એ ભ્રાંતિ છે એમ ભાસે છે. કેમ કે જ્યાં સુખ નથી ત્યાં સુખની કલ્પના થઈ હતી, માટે એ સુખ જે જાણ્યું હતું એ તો ભ્રાંતિગતપણે જાણ્યું હતું. ત્યારે તો એમ જાણ્યું હતું કે આ સાચું છે, ભ્રાંતિગતપણે એને સાચું સુખ જાણ્યું હતું, પરમાર્થ જ્ઞાન થતાં એને એ ભ્રાંતિ ભ્રાંતિનું જ્ઞાન થઈ જાય છે, એ ભ્રાંતિ જ ભાસે છે. અને જેને ભ્રાંતિ ભાસી છે તેને પછી તેનું મહાત્મ શું લાગે? પછી જેને ખબર પડી ગઈ કે આ ભૂલ થાય છે, કલ્પના થાય છે, પછી એને એમાં ભ્રાંતિ થતી નથી. હવે આનો પ્રયોગ કરવો હોય તો બહુ સારો પ્રયોગ છે કે દરેક માણસને પોતાની રુચિનો કોઈ ને કોઈ પદાર્થ ને વિષય હોય છે, એ પોતે પકડી લેવો, પકડી લેવો એટલે સામે રાખવો, અને પછી એનું પૃથક્કરણ કરવું, એનાલિસિસ કે આમાં કયા પરમાણુની અંદર સુખ છે. બહુ બહુ તો આ રૂપિયા તો બધાને સુખનું કારણ છે, પૈસા રૂપિયા તો બધાને સુખનું કારણ છે. ગુરુદેવ કહેતા કે એના કટકા કરતો, ચાંદીનો રૂપિયો હોય તો એનો કટકા કરે, એના પરમાણુ પરમાણુને તપાસ, તારું સુખ એમાં ક્યાં રહ્યું છે? છે કોઈ જગ્યાએ તારું સુખ? જ્યાં સુધી નક્કી ન થાય ત્યાં સુધી એનું પૃથ્થકરણ કર. તારી કલ્પના અને ભ્રાંતિ ખલાસ ન થાય ત્યાં સુધી આ પ્રયોગ તું ચાલુ રાખ. ખાસ કરીને જ્યારે જ્યારે વિકલ્પ રાગ અને ઉદય ભાવ એવો થાય ત્યારે ત્યારે તો વિશેષ જાગૃતિમાં રહીને એ પ્રમાણે ત્યાં સુખ છે કે નહીં એ ભ્રાંતિને ઓળખવાનો, ભ્રાંતિને જાણવાનો પ્રયત્ન કર. તો તને પહેલાં જ્યાં સુખ ભાસતું હતું એ ભ્રાંતિ હતી એમ ખ્યાલ આવશે, અને પછી ત્યાં સુખનું ભાસીમાન પણ થશે. એ પ્રયોગથી જે નક્કી થાય છે, સમજાય છે, એ પછી ઘૂંસાતું નથી. ન્યાયથી સમજેલું હોય છે એ ઘૂંસાઈ જાય છે, પણ પ્રયોગથી સમજેલું ઘૂંસાતું નથી. એવી મહાત્મ દ્રષ્ટિ એટલે કે એવું મૂલ્ય નિર્મૂલ્યપણું જે થઈ ગયું એ પ્રકારની મહાત્મ દ્રષ્ટિ પરમાર્થ જ્ઞાની પુરુષના નિશ્ચયવાળા જીવને હોય છે. પરમાર્થ જ્ઞાની પુરુષને હોય એ તો નિર્વિવાદ વિષય છે, પણ મુમુક્ષુમાં કોને હોય કે પરમાર્થ જ્ઞાની પુરુષના નિશ્ચયવાળા જીવને એમ હોય છે, એમ થાય છે. હા, જેને ઓળખાણ થઈ છે એનું લક્ષણ લીધું, નિરસપણું આવે છે, અને તે પદાર્થ જ્ઞાને કરીને નિરસપણું આવે છે એ પરમાર્થ જ્ઞાની પુરુષના નિશ્ચયવાળા જીવને હોય છે. તેનું કારણ પણ એ જ છે કે એને ભ્રાંતિ સમજાય છે, એ એનું કારણ છે. કોઈ જ્ઞાનના આવરણને કારણે જીવને વ્યવચ્છેદ જ્ઞાન થાય નહીં, તથાપિ સામાન્ય એવું જ્ઞાન જ્ઞાની પુરુષની શ્રદ્ધા રૂપે થાય છે. જો વ્યવચ્છેદનો અર્થ હવે વધારે સ્પષ્ટ સમજાશે કે સિદ્ધરૂપ કોઈને પદાર્થ જ્ઞાન એવું ન થાય કોઈ આવરણને કારણે, તો પણ સામાન્ય એવું જ્ઞાન જ્ઞાની પુરુષની શ્રદ્ધા રૂપે થાય છે. આ જ્ઞાની પુરુષ છે એવી ઓળખાણ થાય છે ત્યારે એવું સામાન્ય જ્ઞાન પણ થાય છે. એમાં શું લીધું કે કોઈ જીવ ઓછા ઉઘાડવાળો છે, અને પદાર્થના પૃથક્કરણના વિષયની અંદર એનો ઉપયોગ એટલો ચાલતો નથી કે જેને લઈને પદાર્થ સુખ રહિત છે, જળ પદાર્થ એમ એને ખ્યાલમાં આવે, એ પ્રકારની વિચારણામાં ન જાય. પણ કોઈ ઓગ સંજ્ઞાએ જ્ઞાની પુરુષનું સામીપ્ય પૂર્વ પુણ્યના ઉદય કરીને થઈ ગયું, મળી ગયું હોય, આવી ગયું હોય, તો એ જ્ઞાની પુરુષનો નિશ્ચય થતાં, ઓળખાણ થતાં એને વિશ્વાસ આવે છે કે આ જ્ઞાની પુરુષ છે, ત્યારે પણ એને આ પદાર્થ જ્ઞાન થઈ જાય છે, એ આપોઆપ જ થઈ જાય છે. એટલી નિર્મળતા ત્યાં આવી જાય છે. અથવા જ્યારે એને જ્ઞાની પુરુષની શ્રદ્ધા એટલે ખાતરી થઈ, નિશ્ચય થયો અહીંયા કે આ જ જ્ઞાની પુરુષ છે, ત્યારે તેના પ્રત્યે એને એટલી અત્યંત ભક્તિ આવે છે કે જે ભક્તિના તીવ્ર પરિણામને વશ ઉદય સંબંધીના જે ક્રોધ માન માયા લોભના જે પરિણામ છે આપોઆપ નિરસ થઈ જાય છે, એ પણ પ્રકાર ઉત્પન્ન થાય છે. સંસ્કાર પડી જાય છે. એટલે ત્યાં શું થયું કે અસ્થિનું જ્ઞાન થયું. જે પ્રગટ આત્મજ્ઞાન સ્વરૂપ છે, મૂર્તિમંત આત્મજ્ઞાન સ્વરૂપ છે એવા જે જ્ઞાની પુરુષ, એની અસ્થિનું જ્ઞાન થયું છે. એટલે એને ત્યાં એમના એના પ્રત્યેનું બહુમાન અને ભક્તિ અત્યંત અત્યંતપણે ઉત્પન્ન થાય છે. જગતમાં એનું સર્વોત્કૃષ્ટ ભક્તિનું, બહુમાનનું અને ખેંચાણનું એક નિમિત્ત થઈ પડે છે, ત્યારે બીજે બધેથી એના પરિણામ ઉઠી જાય છે. જગત માં પણ એ નિયમ છે કે એક જગ્યાએ તીવ્ર સ્નેહ થતા, તીવ્ર રાગ થતા બીજી બધી જગ્યાએથી પરિણામ નિરસ થઈ જાય છે. પણ સત્પુરુષ કરતા જે અરિહંત પરમાત્મા છે એનું સ્વરૂપ ઓળખવું સહેલું છે, સહેલું છે. કેમ કે અહિયાં તો કેટલાક એવા પણ પરિણામો છે જ્ઞાની પુરુષના કે જે શંકાનું કારણ થાય. ઉદય ભાવો છે તે વિભાવ ભાવો છે, શુભ ભાવ છે અને અશુભ ભાવ પણ છે જ્ઞાનીને. જ્ઞાની ઓળખવા તો કઠણ છે, અરિયંત ઓળખવા એટલા કઠણ નથી, છતાં સમોસરણમાં જઈને પોતે ઓળખ્યા નથી. હવે કઠણ હોવા છતાં એને ઓળખે તો તો ધન્ય છે, એને સંસ્કાર પડી ગયા. એને પરમાર્થ વર્ડનું બીજ સંપ્રાપ્ત થઈ ગયું છે એ કહેવાની જરૂર નથી. અરિયંતને ઓળખે એ જો આત્માને ઓળખે તો અરિયંત કરતા અઘરો વિષય છે અને એ જ વિષય છુપાયેલો છે. અરિયંત તો ખુલ્લું રત્ન છે જગારા મારતો અને આ ચિત્ર વીંટ્યું છે. સત્પુરુષ છે એ તો ચિત્ર વીંટ્યું રત્ન છે. જો ચિત્રામાં વીંટેલું પણ ઓળખાઈ ગયું હોય તો પછી એને આત્મનિશ્ચય ન થાય એ વાત ક્યાં આવી છે? થાય જ થાય, પ્રશ્ન નથી. સહેલી પરીક્ષામાં પાસ થાય એ તો સમજી શકાય એવું છે, પણ અઘરી પરીક્ષા છે આ તો. અઘરી પરીક્ષામાં પાસ થયો તો સહેલી પરીક્ષામાં પાસ થાય એને પાસ ગણવો, એને ઇનામ મળે. અને અઘરી પરીક્ષામાં પાસ થાય એને તો કે એને મળે જ ને, એમાં ક્યાં પ્રશ્ન છે? એને તો મોટું કામ કર્યું. એટલા માટે તો અરિયંત ભગવાનની પ્રતિમાની સ્થાપના નિશ્ચિત છે. એનું કારણ એ છે, સ્વરૂપ ઓળખાણનું એ કારણ છે. ન ઓળખાયું હોય એને, ઓળખાયું હોય એને અનુભવ્યું હોય એને ધ્યાનનું, ધ્યાનના અવલંબન માટેનું એ બાહ્ય નિમિત્ત છે. એને ધ્યાન જામે છે, બીજા પહેલાંને ઓળખાણ થાય છે, ધ્યાનનું કારણ બને છે. એમ પારમાર્થિક હેતુ છે એની પાછળ. માત્ર શુભરાગ કે કોઈ પદના રાગડા તાણવા માટેનું નિમિત્ત નથી. શુભ રાગ થાય છે ને આપણે સારી રીતે ગાઓ એવું નથી. અંદર પારમાર્થિક કારણ રહેલું છે અને એ પારમાર્થિક કારણ સેવવું જોઈએ. માત્ર રાગ કરીને રોકાઈ જવું ન જોઈએ. છેલ્લો પેરેગ્રાફ. તીવ્ર પરિણામે ભવ ભય રહિતપણે જ્ઞાની પુરુષ કે સમ્યક દ્રષ્ટિ જીવને ક્રોધ માન માયા કે લોભ હોય નહીં. કેમ કે અનંતાનું બિંદી છે એ જીવને જન્મ મરણનું અને પરિભ્રમણનું કારણ છે. જ્ઞાની પુરુષ અને સમ્યક દ્રષ્ટિ જીવ તો ભવથી ભયવાન થયેલા છે. જેને ભવનો ભય છે, મને ભાવ ન જોઈએ, ભાવ થાય એને ભયનું સ્થાન છે, બીજું કોઈ ભયનું સ્થાન નથી. તો એના કારણભૂત જે અનંતાનું મંદિર એટલે તીવ્ર ચિકાશવાળા રાગ દ્વેષ મોહના અથવા ક્રોધમાન માયા લોભના પરિણામ, એ પરિણામ તે કરે નહીં, તેને હોય નહીં. જે સંસાર અર્થે અનુબંધ કરે છે એવા જે પરિણામ છે, તીવ્ર પરિણામ જે સંસાર અર્થે અનુબંધ કરે છે અથવા સંસારના કાર્યોમાં જે બંધ પડે છે, જે સંસાર અર્થે અનુબંધ કરે છે અથવા સંસારના કાર્યોમાં જેને લઈને બંધન થાય છે, તે બંધન કરતા, તે કરતા એટલે તેવા બંધન કરતા પરમાર્થને નામે ભ્રાંતિગત પરિણામે અસદગુરુ દેવધર્મને ભજે છે, તે જીવને ઘણું કરીને અનંતાનું બંધી ક્રોધ માન માયા અને લોભ થાય છે. સંસારના કાર્યોમાં જે રાગ દ્વેષ થાય અને ધર્મના ક્ષેત્રે સંસારના કાર્યોમાં જે પુગળ પદાર્થો માટે રાગ દ્વેષ થાય છે એના કરતા જે ધર્મના ક્ષેત્રમાં આવીને ધર્મના નિમિત્તે જે રાગ દ્વેષ થાય છે એ અનંતાનુમંદિના થાય છે ચોક્કસપણે. અને વિશે ઘણા જવાબદારી વાળા પરિણામ છે, એ વિષયમાં અગંભીરતા રાખવી પાલવે એને, એમાં પૂરી ગંભીરતાથી ચાલવું પડે છે. કેમ કે સંસારને અર્થે અનુબંધ કરે છે તેના કરતા પરમાર્થને નામે, પરમાર્થને નામે એટલે ધર્મને નામે, ભ્રાંતિગત પરિણામે એટલે પોતાના અજ્ઞાનને લીધે અને અણસમજણને લીધે, ઓછી સમજણને લીધે, વિપરીત સમજણને લીધે, જે અસદગુરુ દેવ ધર્મને ભજે છે, ગુરુ નથી એને ગુરુ માને છે, સમ્યક દ્રષ્ટિ નથી એને સમ્યક દ્રષ્ટિ માને છે, દેવ નથી એને દેવ માને છે, ધર્મ નથી એને ધર્મ માને છે, કર્તવ્ય નથી એને કર્તવ્ય માને છે, અકર્તવ્ય નથી એને અકર્તવ્ય માને છે, એ બધું એમાં આવી જાય છે. ધાર્મિક કોઈ પણ મુદ્દાનો એમાં સમાવેશ છે. દેવ ગુરુને ધર્મ કરતા કહેતા ધર્મની અંદર બધા સિદ્ધાંતો આવી જાય છે. એટલે ધાર્મિક વિષયનો કોઈ પણ મુદ્દો એની અંદર સમાવેશ પામી જાય છે, કોઈ મુદ્દો બાકી રહેતો નથી કે ભાઈ આ વાત એમાં ધર્મમાં નથી આવતી એમ નથી. ધર્મની અંદર ધર્મના બધા કાર્યોનો વિષય આવી જાય છે, ધર્મના બધા સિદ્ધાંતોનો વિષય આવી જાય છે. તે જીવને ઘણું કરીને અનંતાનુમંદી ક્રોધ માન માયા અને લોભ થાય છે. ક્યાં ભૂલ થાય છે? ત્યારે મંદ કશાય હોય તો પણ અનંતાનુમંદી ક્રોધ માન માયા લોભ ત્યાં સંભવે છે. કારણ કે બીજી સંસારની ક્રિયાઓ ઘણી કશાય વાળી હોય તો છે, ઘણું કરી અનંત અનુમંદ કરવા વાળી નથી. માત્ર અપરમાર્થને પરમાર્થ જાણી આગ્રહ જીવ ભેગા કરે એ અનંત અનુમંદ કરવા વાળી છે. અકર્તવ્યને કર્તવ્ય જાણે, કર્તવ્યને અકર્તવ્ય જાણે એવી જે ભૂલ થાય છે તે અપરમાર્થને પરમાર્થ જાણીને જીવ આગ્રહ કરે છે, એને ભજે છે એટલે કરે છે. તે જીવ પરમાર્થ જ્ઞાની એવા પુરુષ પ્રત્યે, તેવા સુદૈવ પ્રત્યે, તેના ધર્મ પ્રત્યે તેને નિરાદર વર્તે છે એમ કહેવામાં ઘણું કરીને યથાર્થ છે. જ્યારે જીવ એવો માથો આગ્રહ સેવે છે ત્યારે તેને દેવ ગુરુ ધર્મ બધા જ પ્રત્યે નિરાદર થઈ ગયો છે એમ એને જાણવું જોઈએ. પણ અહીંયા તો દેવની વાત નથી કે નહીં, અહીંયા દેવની જ વાત છે. કોઈ મુદ્દો એવો હોય કે આમાં દેવ ક્યાં આવ્યા, તો કે એમાં દેવ આવી ગયા, ગુરુ આવી ગયા, શાસ્ત્ર આવી ગયા, સત્પુરુષો આવી ગયા, બધી વાત આવી ગઈ એમાં. એક જગ્યાએ જીવ ભૂલ્યો એટલે દેવ ગુરુ ધર્મ અને સત્પુરુષ બધી ચારે ચાર જગ્યાએ ભૂલ્યો એમ લેવું. એમ કહેવામાં ઘણું કરીને યથાર્થ છે, એને નિરાદર થઈ ગયો છે એ વાત યથાર્થ છે. તે સદગુરુ દેવ અને ધર્મ પ્રત્યે અસદગુરુ આદિકના આગ્રહથી કેમ થાય છે કે એને અસદગુરુનો જે આગ્રહ થયો છે, પોતે જેને માને છે એ સંબંધીનો એને જે આગ્રહ છે, એ આગ્રહને કારણે એને માથા બોધને લીધે એવું એને, માથું એટલે અહિત કરનારું જે જ્ઞાન વર્તે છે તેને લઈને તે અસાતનાએ વર્તે, સદેવ ગુરુ ધર્મને સત્પુરુષ પ્રત્યે અસાતનાએ વર્તે, ઉપેક્ષાએ પ્રવર્તે એવો સંભવ છે. અત્યારે ન વર્તતો હોય તો પણ એ વર્તે એવો સંભવ છે. એટલે અભિપ્રાયમાં વાત પડી છે, ઉદયભાવ થાય ન થાય એનો આશ્રવ ચાલુ થઈ જાય છે અને એ આશ્રવથી એ આવૃત થાય છે, પોતાના આત્માને આવરણ કરે છે. અસાતના થાય, ઉપેક્ષા થાય, નિરાદર થાય, એ બધા પ્રકાર જ્યારે ખોટાને સાચું માને ત્યારે સાચા પ્રત્યે વગર કીધે થઈ જાય છે. જેમ કે અન્ય મતમાં જાય છે, જન્મે છે જીવ અને અન્ય મતના દેવગુરુ શાસ્ત્રને માને છે, ત્યારે કોઈ એમ કે અમે ક્યાં પણ સાચા દેવગુરુ શાસ્ત્રનો અનાદર કર્યો, અમે તો કાંઈ અનાદર કરતા નથી, અમારા જે ભગવાન છે એને અમે માનીએ છીએ, ભજીએ છીએ અને પૂજીએ છીએ, અમે બીજાનો અનાદર તો કરતા જ નથી, એ તો અમારા સિદ્ધાંતમાં જ નથી. સાચી વાત છે કે નહીં? એ જે ખોટા દેવગુરુ શાસ્ત્રનો આદર છે અને અથવા ખોટો સિદ્ધાંતનો આગ્રહ છે એ જ એને દેવગુરુ શાસ્ત્રને ધર્મનો અનાદર થઈ ચૂક્યો છે. છે જ તે એને કરે તો છે ને, નહીતર નથી એમ કાંઈ એમાં લાગુ પડતું નથી, એને છે જ તે એવી વાત છે. અથવા કોઈથી વધારે આગળ કે કે અરે અમે અમારા તો દેવગુરુ શાસ્ત્ર ને પૂજીએ છીએ, પણ લાવો ને તમારા ને પૂજીએ. હે, તમે એમ કેતા હોય કે તમે એકને પૂજો છો ને બીજાને નથી પૂજતા માટે અનાદર થાય, તો લાવો ને ભાઈ, અમારે તો તમારાને વાંધો નથી. અમારી તો વિશાળ ભાવના છે. શું હે? વિશાળ ભાવના છે. હા, આપણે બધે દર્શન કરવા, પછી પીર હોય તો વાંધો નહીં. સાપરે નીકળે તો ક્યાંક પીરની દરગાહ આવે. શું? આપણે બધે દર્શન કરવા. વિશાળ રાખવું હૃદય, આપણે વિશાળ રાખવું, મોટું હૃદય, મોટું મન રાખવું. મોટું મન નથી એ વિનય મિથ્યાત્વ છે. ગ્રહિત મિથ્યાત્વની અંદર વિનય મિથ્યાત્વ નામનો એક ભેદ છે. અહીંયા વિનય શબ્દ અવગુણમાં છે, ગુણમાં નથી. નહીતર વિનય તો મોટો ગુણ છે, પણ અહીંયા અવગુણમાં છે એ જ શબ્દ.
વિનયનો અવિનય,
વિનય કરવા વાળાનો અવિનય કરે છે. ખરેખર એમ છે કે અમારાને માનીએ ને તમારાને માનીએ, તો કે ભાઈ તું રવા દે, અમારાને માનતો જ નથી, તું તારાને જ માને છે. અમારાને માનતો તું બીજાને માન નહીં, એમ છે ખરેખર. તો સાચા દેવગુરુ શાસ્ત્રને ઓળખે અને સ્વીકારે, એ ખોટાને કોઈ રીતે સ્વીકારે નહીં, એને ખબર પડી જાય છે. સાચો ઝવેરી પોતાના હીરાના પડીકામાં ખોટા નંગ રાખે, હે, જેની કિંમત નથી, નકામા છે, જેનું કાંઈ કિંમત આવે નહીં. લાખ લાખ રૂપિયાના હીરાના પડીકામાં ચારાના વાળું નંગ હોય, હે, રાખે જ નહીં. એને ખબર છે કે આ ખોટું છે. રાખે ક્યારે? કે એને ખબર ન હોય ત્યારે. હીરાને સંગ્રહે, પથરાને સંગ્રહે નહીં, એમ કહેવાય છે. આચિકાને સંગ્રહ નહીં. નિરાદર છે, ઉપેક્ષા છે, અસાપના છે, ત્રણેય શબ્દ લીધા છે. ઉપર નિરાદર લીધો છે, નીચે વધારે વાત કરી છે કે અસાપના છે અને ઉપેક્ષા છે, અપરાધ છે, એમ કહે છે. તોય સંગ્રહ નહીં, એનું આવે શું? કાચના ટુકડા નું શું આવે? કાચ કિલોમાં જોખાતો હોય ને, આ કેરેટમાં જોખાતો હોય, શું આવે એનું વજન કરે તો? તેમજ તું માથા સંગથી તેની સંસાર વાસના પરિચ્છેદ નહીં થતી હોવા છતાં તે પરિચ્છેદ માની પરમાર્થ પ્રત્યે ઉપેક્ષિત રહે છે, ઉપેક્ષક રહે છે. શું કહે છે? કે જેનો એ સંગ કરે છે ત્યાં એમ માને છે કે હું સંસારનો નાશ કરી નાખીશ, આ રીતે હું સત્સંગ મારું છું, ધર્મના ક્ષેત્રમાં ધર્મના કાર્યો મારું છું, મને સંસારનો નાશ થશે. પણ એની સંસાર વાસના ખરેખર નાશ પામેલી નહીં હોવા છતાં અને નાશ પામતી નહીં હોવા છતાં એ એમ માને છે મારી ધર્મમાં બુદ્ધિને કારણે મારો સંસાર હવે નાશ પામી જવાનો છે, એવું માનીને તે પરમાર્થ પ્રત્યે એટલે સાચા તત્વ પ્રત્યે તે ઉપેક્ષક ઉપેક્ષા બુદ્ધિ સેવે છે. ઉપેક્ષા રહે, ઉપેક્ષા એને થઈ આવે છે, ત્યાં એનું ચિત્ત હોતું નથી, ત્યાં એને કોઈ આકર્ષણ થતું નથી. એ જ અનંતાનુબંધી ક્રોધ માન માયા લોભનો આકાર છે. એને જે પરમ તત્વની અરુચિ થઈ જાય છે એને લઈને, એને ખરેખર ક્રોધ છે, અનંતાનુબંધીનો ક્રોધ છે. એક આનંદ ગંજીના પદ ઉપરથી ગુરુદેવ દોહરાવતા હતા એ વાતને, દ્વેષ અરોચક ભાવ. આમ ક્રોધ કરે ત્યારે દ્વેષ એમ નહીં, પણ પરમાર્થ તત્વની, પરમાર્થ જ્ઞાનીની, પરમાર્થ દેવગુરુ શાસ્ત્રની જે અરુચિ છે એને ખરેખર એમના પ્રત્યેનો દ્વેષ જ છે, અરુચિ એ જ દ્વેષ છે, એમ કે એ આનંદજીના પદ ઉપરથી વાત કરતા. એ તત્વ ત્યાં ત્યાં નાખ્યું છે એમને. અરુચિમાં સ્વરૂપની અરુચિ, સ્વભાવની અરુચિ, એ જ સ્વરૂપ પ્રત્યેનો દ્વેષ છે, એ જ સાચા દેવગુરુ શાસ્ત્ર અને સત્પુરુષ પ્રત્યેનો દ્વેષ છે, અનાદર છે. વર્તમાનમાં ગુણ છે કે નહીં એટલે શું પ્રશ્ન?
વર્તમાનમાં સત્પુરુષ છે કે નથી એ જેવા પ્રત્યક્ષ સમાગમ સત્સમાગમ
જોવું તો જોઈએ, પરીક્ષા તો કરવી જ જોઈએ. જોવું એટલે પરીક્ષા બુદ્ધિથી જાણવું, એવું તો હોવું જોઈએ. નહીતર કેમ ખબર પડે? જો ન જાણે, ન ઓળખે, ન પરીક્ષા કરે તો ખબર કેવી રીતે પડે? પ્રથમ તો પરીક્ષા કરવી જોઈએ, વગર વિશ્વાસ કેવી રીતે આવશે? એના કથન ઉપર, એના વચન ઉપર, એની વાત ઉપર વિશ્વાસ કેવી રીતે આવશે? પૈસા પણ માણસ ક્યાં વ્યાજે મૂકે છે? પોતાને વિશ્વાસ હોય ત્યાં મૂકે છે કે મારા પૈસા અહીંયા ડૂબશે નહીં, તો અહીંયા આખો આત્મા મૂકવાનો છે. હવે ઓલાનો તો વિકલ્પ પણ છે, પૈસા જાય તો કઈક એનો બીજો વિકલ્પ પણ છે, અહીંયા આત્મા જાય તો એનો બીજો વિકલ્પ નથી, એ તો ડૂબ્યો. એને જ્યાં વિશ્વાસ મૂકવો છે ત્યાં તો એને બરાબર જાણવું જોઈએ, અવશ્ય જાણવું જોઈએ. એમ વાત છે, આવશે આગળ. ચારસો ને 66 નવ પેરેગ્રાફ નો એક પત્ર છે. નવ નંબર જ આપ્યા છે એમને પૂછે. પહેલો લીટીનો પહેલો પેરેગ્રાફ છે. જેની પાસેથી ધર્મ માગવો તે ધર્મ પામવાની પૂર્ણ ચોકસી કરવી, ચોકસી કરવી એટલે ચોકસાઈ કરવી, ખાતરી કરવી, એ વાક્યને સ્થિર ચિત્તથી વિચારવું છે કે નહીં? સ્થિર ચિત્તથી વિચારવું એટલે શું? કે એની અંદર બાંધછોડ કરવી નહીં. એમ વાત છે, નહીતર ગડબડ થઈ જશે મોટી. કારણ કે જેની પાસેથી ધર્મ માગે છે એ ધર્મ પામ્યા નથી અથવા ધર્મથી અજાણ છે, ત્યારે એના ઉપર વિશ્વાસ મૂકતા એને કેટલી ઊંધી શ્રદ્ધાના લાકડા અંદર બેસી જશે, એને પોતાને જ ખબર રહેશે
નહીં.
એ પરિસ્થિતિ થવાની છે. નુકસાન થાય, થઈ જાય, થઈ જાય. પિતરને તમે હોનાના પૈસા આપીને લઈ લો તો નુકસાન જાય કે ન જાય? પિત્તળનો દાગીનો હોય, ખોટો દાગીના મળે છે કે નહીં? બજારમાં 5-5 રૂપિયાના ચેઇન મળે છે કે
નહીં?
એટલો વજનનો લેવા જાવ તો 5000 લાગે. એ 5 રૂપિયામાં ક્યાંથી આપે છે? હવે એના 5000 આપી દીધા તો પછી શું થાય? એટલા જ અત્યારે આવવાના છે 5-7000. અહીંયા તો એમ કહે છે કે ભલે નંદ કસાઈથી જીવ દેવગુરુ શાસ્ત્રની પૂજા કરતો હોય, શાસ્ત્ર અધ્યયન કરતો હોય, વ્રત પાળતો હોય, એવો મંદ કસાઈમાં રહેતો હોય, પણ જો ધર્મમાં વિરુદ્ધતા કરે છે, વિરાધના કરે છે, એવા એના પરિણામ થાય છે, અથવા પોતાને સાચા માનવાના પરિણામ થાય છે, તો એ બધું સરખું જ છે. સીધા વિરાધક પરિણામ લ્યો કે ખોટાના આરાધક પરિણામ લ્યો, એ બંને એક સરખા વિરાધક છે, એમાં બીજો કઈ ફેર નથી. સતને સ્થાપે અને અસતને ઉઠાપે એ જેમ એક સરખું છે, એમ અસતને સ્થાપે એ સતને ઉઠાપે એ એટલું જ એક સરખું છે. એમ સીધી વાત છે. પ્રશસ્ત દ્વેષ સતને સ્થાપવા માટે ઉઠાપવું, નહીતર બધું સત છે એમ થઈ જશે. જો સતને સ્થાપે અને અસતને ન ઉઠાપે તો બધું સત છે એમ થઈ જશે. એ આ સાચું નહીં, એ સાચું, પેલું સાચું ને પેલું સાચું, એમ થઈ જશે. એમ નથી ખરેખર. જ્યારે સતને ચોખ્ખે ચોખ્ખું સ્થાપવું હોય ત્યારે અસતને ઉઠાપવું જ પડે, એ વગર ચોખ્ખું સત, નિર્ભેળ સત સ્પષ્ટ થાય નહીં, સ્થાપી શકાય નહીં. એમ છે મધ્યસ્થા જળવાય છે, એનું નામ જ મધ્યસ્થા છે. મધ્યસ્થા એટલે વિનય મિથ્યા તો સેવું, એનું નામ મધ્યસ્થા નથી. એનો પણ વિનય કરવો, આનો પણ વિનય કરવો, એનું નામ કોઈ મધ્યસ્થા છે જ નહીં.
એમ છે
જે જેમ છે એમ જાણવું જોઈએ, સાચાને સાચું, ખોટાને ખોટું. અને જગતમાં પણ પોતાને પ્રયોજન હોય છે ત્યાં ક્યાં ખોટું લઈ લે છે. પિત્રોને જાણ્યા પછી સોનાના પૈસા કોઈ આપે ખરો? તમારો ખોટો છે એમ તમે જાઓ નાના મટી પાસે, કોઈ આ લઈ લો, મારે આજે હવે વેચી નાખો છે, એની હવે બીજો દાગીનો હું લઈ લઉં તમારી દુકાનમાંથી, મારે બદલી નાખો છે આ દાગીનો. પેલો કહે ભાઈ આ તો અમારે નથી લેવો, તારે પૈસા લઈને આવતો હું આપું, આ મારે કઈ લેવો નથી, એમ જ કે છે. તો એ કઈ ખોટાના પૈસા કોઈ આપી દેતું નથી, પોતે ખોટું જાણે તો ન આપે, બીજો પણ ના આપે, તો અહીંયા કેમ આપે છે? આત્માને નુકસાન છે એનો ખ્યાલ નથી આવતો. અજ્ઞાનનું એ મહાત્મા છે કે પોતાને નુકસાન થાય છે એની ખબર નથી પડતી. પણ એ જ અનંતાનું મંદિર ક્રોધ માન માયા ચારે કસાય એની અંદર ભેગા લઈ લેવાય. ખબર ન હોય કે આની અંદર ઝેર આવી ગયું છે ગમે ત્યાંથી, ભૂલથી ખાય તો એવો બચાવ ચાલે છે કે ભૂલથી ખાધું માટે ન મરે અને જાણી જોઈને ખાય તો મરે એવું ચાલે છે? તો ઝેર ખાય ફળ થાય, જાણે ખાય કે અજાણે ખાય, એમ અજ્ઞાનથી ભૂલ કરે અજાણપણે હે નહીં, કાંઈ છૂટછાટ નથી મળતી, એમાં ડબલ ગુનો ગણાય છે. શું કે એને અજ્ઞાન હતું પહેલો પહેલો અપરાધ. શું દાખલો દેવાય છે કાંઈ ગુજરાત ગુજરાતમાં દારૂ બંધી છે અને કોઈને ખબર નથી ને એની પાસે તો બજારમાંથી લઈને માંડો હાલવા લેતો ભાઈ ઉભારી તો ગુનો છે, તો મને ખબર નથી કે તમને ખબર નથી એ પહેલો ગુનો અને આ ચીજનો બીજો ગુનો, બે ગુના ત્યાં ગણવામાં આવે. હા એનું સંગ પણ ના થાય, એ તો છે, એ તો દોષની પ્રીતિ થઈ ગઈ એનો એનો સંગ કરવા જતા પોતાને પણ એવા જ પરિણામ થયા વિના રહેશે ને, આજે એને કાલે થઈ જશે. અથવા એનો સંગ કરતા એને અનુમોદે છે, એનો સંગ કરતા એને એને અનુમોદન પહોંચે છે. પેલાને એમ લાગે છે કે મારું ખોટું હોય તો આવા માણસ મારે યારે ક્યાંથી હોય, માટે હું કાંઈ ભૂલમાં છો નહીં, તો એ રીતે સંગથી પણ ભૂલે છે, પોતે ભૂલે છે, બીજા ભૂલે છે. ધર્મના ક્ષેત્રમાં એક પગ માંડવો હોય તો જો વિચારીને માંડવાનો સમય છે અને એ વિચારીને માંડવું જોઈએ. એક પગલું ભરવું હોય તો પણ ઘણી ગંભીરતા આત્માના લાભ નુકસાનની પૂરેપૂરી વિચારીને, ન વિચારી હોય તો જ્ઞાનીઓ પાસેથી સમજીને પોતે પગલું ભરવું જોઈએ, નહીં તો નુકસાન થયા વિના. પ્રીતિથી એના ઉપર પ્રીતિ રાખવી, એની અપેક્ષા રાખવી, એનું નામ સંગ છે. અજ્ઞાનીઓ જ્ઞાનીના પરિચયમાં આવે તે જ્ઞાનીને અજ્ઞાનીનો સંગ નથી, પણ અજ્ઞાનીને જ્ઞાનીનો સંગ છે. સંગ એટલે સંયોગ, તો સંયોગની પરિભાષા શું? અજ્ઞાની જ્ઞાની પ્રત્યે બહુમાન કરીને એના સંગમાં જાય તો અજ્ઞાની જ્ઞાનીનો સંગ કરે એનું અજ્ઞાન મટશે, જ્ઞાનીનું જ્ઞાન મટીને અજ્ઞાન નહીં થાય, કેમ કે એ સંગ કરતા જ નથી. શું? કેમ કે એને પ્રીતિ રુચિ કરવાનો કોઈ પ્રશ્ન નથી. હા, પાત્રતાવાળા ઉપર થોડી પ્રીતિ કરે છે, એના ઉપર એટલો આદર કરે છે કે એ જીવને પ્રોત્સાહન મળે છે, પ્રેરણા મળે છે અને પરમાર્થ માર્ગમાં એ આગળ વધે છે. તો ત્યાં પણ પારમાર્થિક કારણ છે, કોઈ ભૌતિક કારણ સાંસારિક કારણ નથી. પણ સાંસારિક કારણ અર્થે સંબંધ જાળવવા અર્થે સગાઈ જાળવવા અર્થે લ્યો ને સીધી વાત કરીએ તો હું અમારા હગા થાય શું કરવું, અવગુણી પુરુષ હોય અવગુણી જીવ તો એનો કાંઈ પોતે સંગ પ્રીતિ કરે એવું કરવું જોઈએ નહીં, એ વાત ચોક્કસ છે. એવી અપેક્ષા રાખે કે એનાથી કાંઈક લાભ થશે જો સંબંધ બગડશે તો આપણને જે લાભ થવાનો હશે તે નહીં થાય. માટે આપણે સંબંધ જાળવી રાખવાનો, એમાં નુકસાન થયા વગર એવી રીતે વાત છે. એટલે પોતે પ્રીતિ રૂચિથી અપેક્ષા બુદ્ધિથી જો સાથમાં રહે, સંયોગમાં રહે તો એને સંઘ કહીએ, અને એમ ન હોય તો એને સંઘ કહેવામાં આવતો નથી. મુક્ષુજીવ તો જ્ઞાનીનો સંઘ કરે છે, કેમ કે એમાં પારમાર્થિક કારણ છે કે એને આત્મકલ્યાણ કરવું છે, એના પ્રત્યે બહુમાન છે, માટે એને વાંધો આવતો નથી. અને મુમુક્ષુજીવને લાભનું કારણ થાય છે. એટલે બળવાન કોણ છે એના ઉપર આધાર છે. સંઘની અંદર કોણ બળવાન છે, જે બળવાન છે એનો સંઘ નબળો કરે છે. આ સિદ્ધ સીધો હિસાબ આ સિદ્ધો છે કે જે બળવાન છે એનો સંઘ નબળો કરે છે. બે મિત્રો હોય, લો ને લઈએ, એક દુર્ગુણી હોય ને એક સદગુણી હોય, તો કોણ કોનો સંઘ કરે છે એમ કહો? જ્ઞાની અજ્ઞાનીને એક બાજુ રાખો. ચાલો, બે મિત્રો છે, સંસારના મિત્રો છે, એમાં એક સદગુણી છે ને એક અવગુણી છે. અવગુણી એટલે અનેક જાતના વ્યસનો, દુર્ગુણ બીજું ત્રીજું હોય. કોણ કોનો સંઘ કરે છે? કે જે બળવાન છે એ સંઘ નથી કરતો, નિર્બળ છે એ સંઘ કરે છે. કોણ કોનો સંઘ કરે છે? નિર્બળ હોય એ સંઘ કરે છે, બળવાન સંઘ કરતો નથી. કેમ કે બળવાનને અપેક્ષા નથી ને જરૂર નથી. જો દુર્ગુણી બળવાન છે તો સદગુણી મિત્રના સદગુણ ધોવાઈને એ પણ એના જેવો થઈ જશે. જો સદગુણી બળવાન છે તો એના દુર્ગુણ મિત્રના દુર્ગુણો ટળી જશે અને એના જેવો સદગુણી થઈ જશે. માટે સંઘ કોને કર્યો એમ લાગવું પડે. જે જેના જેવો થાય એને એનો સંઘ કર્યો એમ લાગવું પડે છે. આ સીધો હિસાબ છે, એ રીતે વિચારવાનું. બીજું કે આપણે જે ચીજ જોઈએ છીએ, આપણે ધર્મ જોઈએ છીએ, આત્મજ્ઞાન જોઈએ છીએ, આપણે સમ્યક દર્શન જોઈએ છીએ, પવિત્રતા જોઈએ છીએ, તો જે ચીજ જ્યાંથી મળે એની દુકાને જવાનું છે કે ન મળે એની દુકાને જવાનું છે? હે, અમૃત લેવા કંઈ અફીણવાળાની દુકાને જવાય? ઝેરવાળા ઝેર વેચતો એની દુકાને જવાય? અમૃત લેવું હોય ને અમૃત વેચાતું હોય ત્યાં જવું જોઈએ? સીધી વાત છે, ઘણું સરસ સ્પષ્ટીકરણ લીધું છે, બે ત્રણ પેરેગ્રાફમાં સારું સ્પષ્ટીકરણ લીધું છે. અને આ તો પત્રનો વિષય છે, પ્રત્યક્ષ હોય તો ઘણું નીકળે એમના હૃદયમાંથી, એવો પણ અહીંયા ખ્યાલ આવે એવી વાત છે. કેમ કે ક્યાંક ક્યાંક એમને ટૂંકાવવી પડે છે વાત, પત્રમાં કેટલીક લખે, પણ ઘણા પડખા એમના જ્ઞાનમાં આ વિષયમાં સ્પષ્ટ હોય અને ઘણી વાતો કહી શકે એ બનવા યોગ્ય છે. એ રીતે આ પત્ર આપણે ફરી વાર સ્વાધ્યાયમાં પૂરો કરીએ છીએ. ત્યાર પછી છે 460મો પત્ર છે.
આજે